લેવીનું પુસ્તક અધ્યાય 14. યહોવાએ મૂસાને કહ્યું, જે કોઈ કુષ્ઠરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો. યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી કે જો રોગ મટી ગયો હોય તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવા બે જીવતા પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝૂફા લાવવાને આજ્ઞા આપવી. યાજકે એક પક્ષીને વહેતા પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી. પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝૂફો લઈને જરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવા. જે કુષ્ઠરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે 7 વાર રક્ત છાંટીને તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લા ખેતરમાં છોડી મૂકવું. જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મુંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છામણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ 7 દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું. 7મે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમજ શરીર પરના બીજા બધા વાળ મુંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા અને પાણીમાં સ્નાન કરવું. પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય. 8મે દિવસે તેણે 1 વર્ષની ઉંમરના ખામી વગરના 2 નર ઘેટા, 1 વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો 3 દશાંશ એફા મેદાનો લોટ તથા 1 માપ તેલ લેવું. શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાત મંડપના પ્રવેશદ્વારે યહોવા સમક્ષ રજૂ કરવો. પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાની સમક્ષ તેઓનું અર્પણ કરે. તેણે એ ઘેટાના બચ્ચાને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને તથા દહન્યાર્પણના હલવાનને કાપવામાં આવે છે ત્યાં કાપવો. પાપાર્થાર્પણની માફક દોષાર્થાર્પણ યાજકને આપી દેવું, કેમ કે તે પરમ પવિત્ર અર્પણ છે. પછી યાજકે આ દોષાર્થાર્પણનું રક્ત લઈને જે માણસ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું. પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું. તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાની સમક્ષ 7 વખત તે તેલનો છંટકાવ કરવો. યાજક હથેળીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે માણસના જમણા કાનની બુટ્ટી, જમણા હાથ તથા જમણા પગના અંગૂઠા પર જ્યાં દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું ત્યાં લગાડવું. યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવા સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું. પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહન્યાર્પણના પશુને મારી નાખવું. પછી યાજકે વેદીની અગ્નિ પર દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે. તેમ છતાં જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય તો તેણે માત્ર 1 જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ કરવું અને તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો 1 દશાંશ એફોદ મેંદાનો લોટ તથા 1 માપ તેલ લેવું તથા 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા તે લાવી શકે તેમ હોય તે લાવવા. તેઓમાંનું 1 પાપાર્થાર્પણ માટે અને બીજું દહન્યાર્પણ માટે. 8મે દિવસે યાજક પાસે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે. પછી યાજક ઘેટાના બચ્ચાને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાની સમક્ષ તેઓનું અર્પણ કરે. તે દોષાર્થાર્પણ માટેના ઘેટાને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે. પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને 7 વાર યહોવાની સમક્ષ છાંટવું. તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું. તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવા સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું, અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું, જેવું તે મેળવી શકે એવું પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહન્યાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે. કુષ્ઠરોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય તેને માટે આ નિયમ છે. યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું, મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ઠરોગ મૂકું તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, મારા ઘરમાં કુષ્ઠરોગ હોય એવું મને લાગે છે. યાજકે તપાસ કરવા જતા પહેલા ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યાર પછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય, રોગની તે તપાસ કરે, અને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો પછી યાજક ઘરમાંથી બહાર નીકળી 7 દિવસ માટે ઘરને બંધ કરી દેવું. પછી 7મે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી. જો તે કાણાઓ ભીતમાં વધારે પ્રસર્યા હોય તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી. ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું. જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું. પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી, અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલ્દી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે. તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડા અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું. એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા. પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી. પછી ઘરની શુદ્ધિ માટે યાજક 2 નાના પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝૂફો લે. એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું. તેણે દેવદારનું લાકડું, ઝૂફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા જરાના વહેતા પાણીમાં બોળવા અને 7 વખત ઘર ઉપર છંટકાવ કરવો. આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, જરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝૂફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી. પણ યાજકે શહેરની બહાર ખુલ્લા મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે. બધી જ જાતના કુષ્ઠરોગ એટલે સોજા, ચાંદા, ગુમડા માટે, વસ્ત્રના તથા ઘરના કુષ્ઠરોગને માટે, કોઈની ચામડીના સોજામાં કે દાજવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે, કુષ્ઠરોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવવા માટે એ નિયમ છે.